समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां संवर अधिकार चाले छे। संवर अधिकार नी गाथा 181 182 अने 183 एनो गाथार्थ टीका भावार्थ ए बधुं आपणे कर्युं छे। આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના ઘણા અંશ આપણે કર્યા છે અને બાકી રહેલ શેષ અંશ આજે કરીશું। આ ત્રણ ગાથામાં એ વાત આવી છે કે જ્ઞાનનો ઉપયોગ જેના દ્વારા આપણે જ્ઞાન કરીએ છીએ એ જ્ઞાનનો ઉપયોગ એ ઉપયોગ ઉપયોગમાં છે, એ ઉપયોગ કોઈ ક્રોધાદિકમાં નથી, રાગમાં નથી, અને એ જ રીતે ક્રોધ છે તે ક્રોધમાં જ છે, ક્રોધ છે તે ઉપયોગમાં નથી એટલે જ્ઞાનમાં નથી। વળી આ કર્મ છે અને નો કર્મ છે એ પણ ઉપયોગમાં નથી અને ઉપયોગ એ કર્મ કે નો કર્મમાં પણ નથી। આવું જે જ્ઞાન છે એ જ્ઞાન સમ્યક જ્ઞાન છે, અવિપરીત જ્ઞાન છે, અને એવું જ્ઞાન જીવને થાય છે ત્યારે એ ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને કરતો નથી। ટીકામાં વધારે વિસ્તાર કરતા એમ કહ્યું કે બે વસ્તુ છે તો બે વસ્તુને એકબીજા સાથે કાંઈ સંબંધ નથી, કેમ કે બંનેના પ્રદેશો જુદા છે એટલે બંનેની એક સત્તા નથી પણ બંનેની સત્તા જુદી જુદી છે। એટલે એક વસ્તુને બીજી વસ્તુ સાથે આધાર આદેય સંબંધ પણ નથી, દરેક વસ્તુ પોતે પોતાના આધારે છે, અને જ્ઞાનની વાત કરતા આગળ એમ સમજાવ્યું કે જ્ઞાન છે એ જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં રહેલું છે અને તે જાણન ક્રિયાનું જ્ઞાનથી જુદાપણું નથી, એ જાણ ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું છે, એટલે એ જ્ઞાન જ્ઞાનમાં જ છે। અને ક્રોધાદિકનું પણ એમ જ છે કે ક્રોધાદિક છે તે ક્રોધાદિક ક્રિયારૂપે પોતાના સ્વરૂપમાં જ રહેલો છે, એ ક્રોધાદિક ક્રિયાનું ક્રોધાદિકથી જુદાપણું નથી એટલે એ ક્રોધમાં જ છે, એટલે ક્રોધ ક્રોધમાં જ છે અને જ્ઞાન છે તે જ્ઞાનમાં જ છે। વળી આગળ વધારે વિસ્તાર કરીને એ વાત પણ સમજાવી કે એ જ રીતે કર્મ નો કર્મનું પણ એમ જ છે કે એમાં જ છે, એમાં જ્ઞાન નથી અને એમની સાથે પણ જ્ઞાનને આધાર આધેય સંબંધ નથી। થોડી વધારે વિસ્તાર કરતા આકાશનું ઉદાહરણ લઈને સમજાવ્યું કે આકાશનો આધાર એમાં રહેલા બીજા પાંચ દ્રવ્ય છે તે નથી, આકાશનો આધાર આકાશ છે, અને એ જ રીતે બધા જ દ્રવ્યો પોતે પોતાના આધારે જ છે, બીજા અન્ય દ્રવ્યના આધારે નથી. એટલે કે બીજા અન્ય દ્રવ્ય સાથે એને આધાર આધેય સંબંધ હોય નહીં. એટલે એ રીતે આધાર આધેય ભાવ વિચારવામાં આવે ત્યારે જ્ઞાનને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ થાય છે. એટલે એમાં બીજાનો આધાર છે એ વાત રહેતી નથી. એટલે જ્ઞાન જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે એમ બરાબર સમજી જવાય છે. અને જ્ઞાનને પર એટલે બીજાનો કોઈનો આધાર હોય એવું ભાસતું નથી. જ્ઞાન જ્ઞાનમાં જ છે અને ક્રોધ આદિકમાં જ છે. ભાવાર્થમાં પંડિતજીએ પણ આ વાતની વધારે સ્પષ્ટતા કરતા કહ્યું કે આ બધા ક્રોધ આદિ ભાવકર્મ, જ્ઞાનાવરણ આદિ દ્રવ્યકર્મ, શરીર આદિ નો કર્મ એ બધા પૂતગળ દ્રવ્યના પરિણામ છે, એટલે જડ છે. અને તેમને અને જ્ઞાનને પ્રદેશ ભેદ છે, એટલે એ અત્યંત ભેદ છે. માટે કે કોઈ ને જ્ઞાન સાથે આધાર આધેય સંબંધ નથી અને એ કોઈ જ્ઞાનમાં નથી અને જ્ઞાન એમાં નથી. આ રીતે ભેદ જ્ઞાનની વાત સમજાવી. હવે આ ગાથાઓ પર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે પ્રવચનો આપ્યા એમાંના ઘણા અંશ આપણે કર્યા છે. આજે બીજા વધારે અંશ લઈશું, કેમ કે ગાથાઓ બહુ મહત્વની છે અને એમાં ભેદ જ્ઞાનની વાત છે. એટલે વારંવાર એકની એક વાત આવશે તો પણ દ્રઢતા થશે અને લાભ જ થશે. પ્રવચન રત્નાકર ભાગ છઠ્ઠો પારા નંબર 376 ઉપર અહીંયા બીજા પેરેગ્રાફથી ગુરુદેવ કહે છે કે જુઓ, ક્રિયા ત્રણ પ્રકારની છે. એક તો જડની ક્રિયા, એટલે આ ચાલવાની, બોલવાની, ખાવા પીવાની ઇત્યાદિ જે શરીરની ક્રિયા છે એ જડની ક્રિયા છે, એ આત્માની ક્રિયા નથી. બીજી વિભાવિક ક્રિયા, અંદર જે રાગાદિ પરિણમન છે તે વિભાવિક ક્રિયા છે. જીવને પોતાના સ્વભાવભાવથી ચ્યુત થઈને પરનું લક્ષ્ય કરતા જે રાગદ્વેષના પરિણામ થાય છે એ વિભાવિક ક્રિયા છે અને આ દુઃખરૂપ ક્રિયા છે. એમાં શુભ ભાવ હોય તો પણ દુઃખ છે, અશુભ ભાવ હોય તો પણ દુઃખ છે. ત્રીજી ક્રિયા જ્ઞાનની ક્રિયા, આત્માની જ્ઞાનની ક્રિયા. રાગથી જુદા પડીને પોતાના સ્વરૂપમાં એકાગ્ર થવું તે જ્ઞાન ક્રિયા છે. કેમ કે પોતાનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે અને એનું જ્ઞાન એ પોતે કરે છે, એટલે પર્યાયમાં એને પોતાનું સ્વરૂપ જ્ઞાનમાં આવે છે. એ અતિન્દ્રિયપણે એ પોતાના સ્વરૂપને અનુભવે છે. સ્વરૂપમાંથી ઉદ્ભવતા અલૌકિક આનંદને અતિન્દ્રિયપણે એટલે કે ઇન્દ્રિયોની મદદ વિના એ વેદે છે. રાગથી ભિન્ન પડી આનંદના નાથ ઉપર દ્રષ્ટિ પડતા જે જ્ઞાન ક્રિયા થઈ એમાં ભેગો શુદ્ધતાનો આનંદ આવે છે. રાગમાં કાંઈ આનંદ નથી. અને આ બધા પર પદાર્થો, પૈસા વગેરેમાં પણ કાંઈ આનંદ નથી. રાગની ઉત્પત્તિ ન થાય એવી જ્ઞાન ક્રિયામાં, જાણન ક્રિયામાં સાથે આનંદ હોય છે અને તે ધર્મીની ક્રિયા છે, જે મોક્ષ માર્ગમાં છે એની ક્રિયા છે. હવે આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે ધર્મીની ક્રિયા આવી છે તો પછી ધર્મીને આ જીવોની દયા પાળવી વગેરે ધર્મ હોય કે નહીં. એટલે પ્રશ્ન કર્યો કે તું શું જીવોની દયા પાળવી તે ધર્મ નથી? ગુરુદેવે ઉત્તર આપ્યો છે કે રાગની ઉત્પત્તિ ન થવી, રાગની ઉત્પત્તિ ન થવી અને રાગ વિના જાણન પર્યાય ઉત્પન્ન થવી, એને ભગવાન સાચી દયા કહે છે. કેમ કે રાગ વિના જાણન ક્રિયા થાય એટલે પોતાના સ્વરૂપનું લક્ષ થાય ત્યારે જ એ જાણન ક્રિયા થાય. રાગ વિનાની જાણન ક્રિયા એ સ્વરૂપના લક્ષે થાય અને એવી સ્વરૂપના લક્ષે જે ક્રિયા થાય છે એમાં એ જ્ઞાન ક્રિયા છે અને એ જ્ઞાન ક્રિયા છે એ જ ખરેખર સ્વરૂપની દયા છે. એ સ્વરૂપને જાણતો નથી અને સ્વરૂપને છોડીને પરને જાણવા રૂપે થાય છે ત્યારે પોતે પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરે છે એટલે પોતાની દયા પાળતો નથી. એટલે સાચી દયા તો ભગવાને એને કહી છે કે પોતે પોતાના સ્વરૂપમાં રહે અને પોતાના સ્વભાવ ભાવે પરિણમે, એ સ્વની દયા છે અને એ જીવ કરી શકે છે. પરની દયા તો જીવ ખરેખર કરી શકતો જ નથી, માત્ર એવા શુભ ભાવ એને આવે, પરંતુ સામે જે જીવ પ્રત્યે એને દયાનો ભાવ વર્તે છે એ જીવના પુણ્ય અને પાપના જેવા ઉદય છે એ પ્રમાણે જે થવાનું છે તે જ થાય છે. એટલે ખરેખર એ પરના કાર્યો જીવ કરી શકતો નથી. એને એવો વિકલ્પ હોય છે, શુભ ભાવ હોય છે કે પરની દયા પાળે, પણ ખરેખર પરનું જે કંઈ થવું એ પરના પોતાના પુણ્ય અને પાપના ઉદય પ્રમાણે છે. છ કાયની દયા પાળવાની વાત કહેવામાં આવે છે એટલે છ કાયના જીવોની દયા પાળવી, એ ખરેખર કાયાના જીવો નથી પણ એવી કાયા એમને મળી છે એટલે એમ આપણે ઓળખીએ છીએ. એ બધા જીવોની દયા પાળવી એ પાળવાનો ભાવ હોઈ શકે, પણ એ બધા જ જીવો પોતે પોતાનું આયુષ્ય લઈને આવ્યા છે, પોતાના પુણ્ય અને પાપના બંધ લઈને આવ્યા છે અને એમાં જે પ્રમાણે ઉદય છે એમ એમનું થાય છે. અહીં તો આ જીવને તો માત્ર એમના પ્રત્યે એ કરુણાનો ભાવ થાય, દયાનો ભાવ થાય, અભયદાનનો ભાવ થાય, પણ પેલા જીવનું તો જે થવાનું છે તે જ થાય છે. એટલે ખરેખર એની દયા તો જીવ પાળી શકતો નથી, માત્ર એવો શુભભાવ કરી શકે છે. હવે આવો શુભભાવ કરવા જાય છે ત્યારે એ પોતે પોતાના સ્વરૂપમાંથી બહાર આવીને એવા શુભભાવમાં રહ્યો છે એટલે પોતાના સ્વભાવ ભાવનો તો એ વખતે ઘાત થાય છે. આવી પરની દયા પાળવાનો જ્યારે એને વિકલ્પ છે ને એવો શુભભાવ છે તો એ વખતે એ પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરે છે. એટલે અહીંયા ગુરુદેવે એ વાતને, એ સૂક્ષ્મતાને અહીંયા સમજાવી છે અને કહે છે કે રાગની ઉત્પત્તિ થવી એ આત્માની અદયા છે, હિંસા છે. ધર્મીને દયા આદિ રાગ આવે છે, એને એવા રાગ આવે, પોતે પોતાના સ્વરૂપમાં બે ઘડીથી વધારે રહી શકતો નથી એટલે બહારમાં આવે છે અને આ બહારમાં આવે છે ત્યારે એને એવા શુભભાવ હોય છે, પણ શુભભાવ હોય છે એટલે કાંઈ એ ધર્મ છે એમ નથી. શુભભાવ છે એ કંઈ મોક્ષનો માર્ગ થઈ જતો નથી. શુભભાવ હોય, શુભભાવ આવે, કેમ કે પોતે હજી પોતાના સ્વરૂપમાં સ્થિરતા નથી કરતો, છતમસ્ત છે તો એ વધારે સમય પોતાના સ્વરૂપમાં નથી રહેતો એટલે બહારમાં આવે છે તો એને શુભભાવ હોય, પણ એ કંઈ ધર્મ નથી. વ્યવહારથી ઉપચારથી એને ધર્મ કહે છે પણ એ વાત જુદી છે, એ ઉપચારથી કહેવામાં આવે છે. શુદ્ધ ભાવ વખતે જે સહકારી છે એને ક્યારેક વ્યવહારથી ઉપચારથી ધર્મ કહેવાય છે, પણ નિશ્ચયથી એ ધર્મ નથી, એ શુભભાવ છે અને એ બંધનું કારણ છે. હવે આગળ કહે છે કે માટે જ્ઞાન કે જે જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં રહ્યું છે, પ્રતિષ્ઠિત છે, તે જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે એ જ્ઞાનમાં જ છે, જ્ઞાન જ્ઞાનમાં જ છે. આ વાતને ગુરુદેવ સમજાવતા કહે છે કે જુઓ શું કહે છે, જ્ઞાન એટલે ભગવાન આત્મા અને જાણન ક્રિયા એટલે ચૈતન્યની જાણવાની ક્રિયા. આ ભગવાન આત્મા ચેતન છે, એ જ્ઞાન સ્વભાવી છે, એ જ્ઞાન કરે છે, એ જાણન ક્રિયા કરે છે, એ જાણે છે. સ્વ અને પરને જાણવા વાળો ભગવાન આત્મા છે. એવા ચૈતન્યની જાણવાની ક્રિયા કે જાણન ક્રિયા રાગથી ભિન્ન પડી સ્વરૂપના લક્ષે, પોતાના સ્વરૂપના લક્ષે જે જાણન ક્રિયારૂપ વિતરાગી આનંદની દશા થઈ તેમાં પોતાનું સ્વરૂપ પ્રતિષ્ઠિત છે, એટલે કે રહેલું છે, એટલે કે આત્મા એમાં છે, એટલે કે આત્મા એમાં જણાય છે. તેથી જાણન ક્રિયા તે આધાર છે અને આત્મા આધેય છે. જાણન ક્રિયામાં આત્મા જણાય છે, તેથી જાણન ક્રિયા તે આધાર છે અને આત્મા આધેય છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના લક્ષે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને આનંદ રૂપ જે પરિણતિ થઈ, એટલે કે સમ્યક ચારિત્ર રૂપ જે પરિણતિ થઈ તેમાં આત્મા જાણવામાં આવે છે, માટે તેને આધાર કહ્યો અને આત્માને આધેય કહ્યો. આ જાણન ક્રિયા સ્વભાવભૂત હોવાથી પોતાનો જેવો સ્વભાવ છે એવી એ જાણન ક્રિયા છે, એટલે સ્વભાવભૂત હોવાથી આત્માથી જુદી નથી, આત્માથી અભિન્ન છે. માટે જ્ઞાન જ્ઞાનમાં છે એમ કહેવામાં આવ્યું. જાણન ક્રિયા એ જ જ્ઞાન છે અને એ જ્ઞાનને જાણન ક્રિયાનો આધાર છે, એટલે કે જ્ઞાનને જ્ઞાનનો જ આધાર છે. જ્ઞાન જ્ઞાનમાં જ છે. જ્ઞાનના પ્રદેશો જે છે એ એના પોતાના જે છે એ, અને રાગના પ્રદેશો જુદા છે, એટલે કે જ્ઞાન છે તે કોઈ સુખભાવમાં કે રાગમાં નથી. જ્ઞાનને રાગનો કોઈ આધાર નથી, માત્ર જ્ઞાનને જ્ઞાનનો જ આધાર છે, એટલે જ્ઞાન જ્ઞાનમાં જ છે. ક્રોધાદિક ભાવ છે એનાથી જુદો ભગવાન આત્મા છે અને એ કોઈના આધારે નથી, પોતે પોતાના આધારે જ રહ્યો છે. આ વાતને દ્રઢ કરવાની છે. પાના નંબર 377 ઉપર અહીંયા આગળ કહે છે, ત્રીજા પેરેગ્રાફમાં ક્રોધાદિકની ક્રિયાને સમજાવતા કે આત્મસ્વભાવની અરૂચિરૂપ જે ભાવ ક્રોધ, માન, માયા અને લોભ, આ ભાવ કેવા છે? આત્માનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવથી વિપરીત પ્રકારના છે અને પોતાના સ્વભાવની અરૂચિ છે. પોતાના સ્વભાવની અરૂચિ છે ત્યારે આવા ભાવ થાય છે. આત્મ સ્વભાવની અરૂચિરૂપ જે ભાવ એ ક્રોધ, માન, માયા અને લોભના ભાવ છે, તેને ક્રોધાદિ કહ્યા. અને એ ક્રોધાદિ છે તે ક્રોધાદિ ક્રિયારૂપ એ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે, પણ આત્મામાં પ્રતિષ્ઠિત નથી. એ આત્મામાં રહ્યા નથી, પરંતુ એ ક્રોધાદિ ક્રોધાદિમાં જ રહ્યા છે. સ્વરૂપની અરૂચિના બે પ્રકાર, રાગ અને દ્વેષ. તેમાં સ્વરૂપની અરૂચિ એવો જે દ્વેષ ભાવ, તેના બે પ્રકાર, ક્રોધ અને માન, અને સ્વરૂપ પ્રત્યેનો અનાદર એવો જે રાગ, તેના બે પ્રકાર, માયા અને લોભ. આ આપણે જાણીએ છીએ. અહીંયા કહે છે કે આત્મા સદા ચૈતન્ય મૂર્તિ પ્રભુ આનંદ સ્વરૂપે અંદર વિરાજે છે. તેને છોડી તેનાથી ચ્યુત થઈને તેમાંથી બહાર નીકળીને ભગવાન આત્મામાંથી બહાર નીકળીને જેને પરની રૂચિ થઈ છે, પરનું લક્ષ્ય થયું છે, જેને શુભ ભાવની રૂચિ છે, જેને પુણ્ય ભાવની રૂચિ છે, તેને આત્મા પ્રત્યે પોતાના સ્વરૂપ પ્રત્યે દ્વેષ છે, ક્રોધ છે. આ ભગવાન આત્મા ચૈતન્ય જ્ઞાન આનંદ સ્વરૂપે અંદર બિરાજે છે, એને છોડીને જો બહારમાં નીકળ્યો છે તો એનો અર્થ એ થયો કે એને એવા ભગવાન આત્મા પ્રત્યે પોતાના નિજ સ્વરૂપ પ્રત્યે એને અરુચિ છે, એને દ્વેષ છે, એને ક્રોધ છે. જેને શુભભાવની રૂચિ છે એને પોતાના સ્વરૂપમાંથી પ્રગટ થતા શુદ્ધ ભાવની અરુચિ છે. શુદ્ધ ભાવને છોડીને એ શુભભાવમાં રહ્યો છે, એને શુભભાવની રૂચિ છે, પુણ્યભાવની રૂચિ છે, તો એને આત્મા પ્રત્યે દ્વેષ છે, પોતાના સ્વરૂપ પ્રત્યે એને ક્રોધ છે, એવો અર્થ થાય છે. અહીં કહે છે કે આત્માની અરુચિરૂપ ક્રોધાદિ પરિણામની ક્રિયા થઈ તેના આધારે ક્રોધાદિ છે. સ્વરૂપને છોડીને બહારમાં નીકળ્યો અને એમ કરતા એને આત્માની અરુચિરૂપ ક્રોધાદિ શુભ કે અશુભ ભાવ રૂપ પરિણમન થયા અને એમ ક્રોધાદિ પરિણામની ક્રિયા થઈ તેના આધારે એ ક્રોધાદિ રહ્યા છે. એ ક્રોધાદિ કંઈ આત્માના આધારે નથી, એ વિકારી પરિણામ થયા, એ વિકારી પરિણામ એ વિકારી પરિણામના આધારે છે, એ કંઈ આત્માના આધારે નથી. એ વિકારના પરિણમનની ક્રિયાના આધારે વિકાર છે, આત્માના આધારે વિકાર નથી. રાગની ક્રિયા તે આત્માના વિરોધની ક્રોધાદી ક્રિયા છે, એ આત્માના સ્વભાવથી વિપરીત ક્રિયા છે, વિપરીત ભાવ છે, એટલે એ આત્માની તો હોય જ નહીં. જીવની ક્રોધાદિકની પર્યાય અનાદિથી ક્રોધાદિ ક્રિયામાં છે. જ્યારે એને એવી પર્યાય થાય છે ત્યારે એનું કારણ પણ એ જ છે, એ ક્રોધાદિ ક્રોધાદિમાં જ છે, એ ક્રોધાદિ ક્રિયામાં જ ક્રોધાદિ સમાય છે, એ ક્ષણિક પરિણામ છે. પણ એવા ક્ષણિક પરિણામ એને અનાદિથી થતા આવ્યા છે. ક્રોધાદિકની પર્યાય એને અનાદિથી થાય છે અને એ ક્રોધાદિ ક્રિયામાં જ છે. તેની પરિણતિમાં ક્રોધાદિ વિકારભાવ આત્માને લઈને થતો નથી. ક્રોધાદિની પરિણતિમાં ક્રોધાદિ વિકારભાવ છે એ કંઈ આત્માના સ્વભાવને કારણે નથી, આત્માને લીધે નથી. વિકાર પણ પોતાના ષટકારકથી પરિણમે છે. એવા પરિણામ જે થાય છે, એવી જે પર્યાય થાય છે, એના છે કારકો એના પોતાના છે. એમાં આ શુદ્ધ ભગવાન આત્માને કાંઈ કરવાપણું નથી. ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, એને એની સાથે કાંઈ સંબંધ નથી. ક્રોધાદિ ક્રિયા એટલે વિકારનું ષટકારક રૂપ જે પરિણમન, તેમાં ક્રોધાદિ છે, એમાં આત્મા નથી, અને આત્મામાં ક્રોધાદિ નથી. સ્વરૂપની વિપરીત માન્યતા રૂપ જે મિથ્યાત્વની ક્રિયા, પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને નહીં માનતા, એવા સ્વરૂપની શ્રદ્ધા નહીં કરતા, એવા સ્વરૂપ વિશે ઊંધી માન્યતા કરે, શરીર સાથે પોતાના સ્વરૂપને એકત્વ માને, પોતાનું શુદ્ધ સ્વરૂપ સિદ્ધ સમાન છે એવી માન્યતા નહીં કરતા, કર્મ સહિત વર્તમાન પર્યાય છે એને પોતાનું સ્વરૂપ માને એવી મિથ્યા માન્યતા કરે, એ મિથ્યાત્વની ક્રિયા, અને એના પરિણમનમાં વિકાર છે. આત્માના પરિણમનમાં મિથ્યાત્વવાદી વિકાર નથી. આત્માનું પરિણમન તો શુદ્ધ પરિણમન છે, ત્રિકાળ શુદ્ધ પરિણમન જ છે. પણ આ જે પરિણમન થાય છે, એવી જે પર્યાય થાય છે એ ક્ષણિક છે અને એ આત્માના કોઈ ગુણને કારણે પણ થતી નથી, એટલે એ આત્માનું પરિણમન નથી. આગળ અહીંયા કહે છે પાંચમા પેરેગ્રાફમાં કે અહીં કહે છે ક્રોધાદિ ક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણું છે. ક્રોધાદિ ક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણું છે. જેમ જ્ઞાન અને આનંદનું પરિણમન જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માથી અભિન્ન છે એટલે જુદું નથી, તેમ ક્રોધાદિનું પરિણમન ક્રોધાદિથી અભિન્ન છે. ક્રોધાદિ પરિણમનમાં ક્રોધાદિ જણાય છે, એમાં આત્મા જણાતો નથી. જીવ ક્રોધાદિ ભાવે હોય તેમાં એ ક્રોધાદિ જ જણાય છે. ક્રોધાદિ ક્રિયામાં એ ક્રોધ જ દેખાય છે, એમાં ભગવાન આત્મા દેખાતો નથી, એમાં ભગવાન આત્મા અનુભવાતો નથી, પોતાના સ્વરૂપનો અનુભવ થતો નથી. ક્રોધ દ્વારા પોતાના સ્વરૂપનો અનુભવ થતો નથી, ક્રોધ દ્વારા થતો નથી એટલે માન દ્વારા પણ થતો નથી, માન દ્વારા થતો નથી તો પછી માયા દ્વારા પણ થતો નથી, લોભ દ્વારા પણ થતો નથી, મોહ દ્વારા પણ થતો નથી. એટલે એવા કોઈ પણ ભાવે પરિણમન થતા એમાં આત્માનો અનુભવ થતો નથી, એમાં આત્મા નથી. પુણ્ય પાપ રૂપ પરિણમનમાં પુણ્ય પાપના ભાવ છે એમ જણાય છે. પુણ્ય પાપના ભાવમાં આત્મા નથી, પુણ્ય પાપમાં ભાવ છે એમાં આત્મા નથી, પણ પુણ્ય પાપના ભાવમાં આત્મા છે અને આત્મા તે પુણ્ય પાપના ભાવ થયા છે એમ જો માનવામાં આવે તો એ મિથ્યાત્વ છે, એ મિથ્યાત્વ છે. અને અહીંયા એવી એ મિથ્યાત્વની ગાંઠને ભેદી નાખી છે, ચીરી નાખી છે. એ પુણ્ય પાપના ભાવ, રાગવેશના ભાવ અને આત્મા એ બંને ભિન્ન છે, જુદા છે, એ બંને વચ્ચે કોઈ સંબંધ નથી. શરૂઆતમાં જ વાત કરી કે એક વસ્તુ બીજી વસ્તુની નથી, બંનેના પ્રદેશ પણ જુદા છે, બંનેની વચ્ચે આધાર આધેય સંબંધ પણ નથી. એટલે એ બંને વચ્ચેની જે ગાંઠ છે એને ભેદી નાખી, ચીરી નાખી છે. આત્મા અને રાગ બંને જુદા એમ જ્ઞાન દ્વારા નિર્ણય થાય છે, એમ જ્ઞાન દ્વારા ભેદ જ્ઞાન થાય છે. અહીંયા પારા નંબર 378 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે ભગવાન તારો મહિમા અપરંપાર છે, તું તારા મહિમાને ભૂલી ગયો એટલે તને રાગની ક્રિયાનો પુણ્યની ક્રિયાનો મહિમા આવે છે. શુભભાવને કારણે જે પુણ્યના બંધ પડે અને પુણ્યના બંધ પડ્યા હોય જ્યારે પુણ્યનો ઉદય આવે છે અને જે સંયોગો પ્રાપ્ત થાય છે એમાં તને અનુકૂળતા ક્યાંક દેખાય છે એટલે તને એનો મહિમા આવે છે. પણ એ કંઈ હંમેશ ટકીને રહેતા નથી અને એ એક સરખા પણ હોતા નથી, એ બધું ક્ષણિક છે અને એને ભોગવવા જતા તને પાપનો બંધ પડે છે. એટલે અહીંયા કહે છે કે મિથ્યા ભ્રાંતિનું પરિણમન મિથ્યા ભ્રાંતિને લઈને છે, આત્માને લઈને નથી. પુણ્ય પાપના ભાવ જે છે એ પણ આત્માના નથી, એનો તને ભલે મહિમા છે પણ એ મહિમા એ તારું મિથ્યાત્વ છે, એ તારી ભ્રાંતિ છે. અને એવી મિથ્યા ભ્રાંતિ રૂપ પરિણમન એ મિથ્યા ભ્રાંતિને કારણે છે, મિથ્યા ભ્રાંતિને લઈને જ છે, એ કંઈ આત્માને કારણે નથી. આત્માને તો શુદ્ધ ભાવ જ છે. આ જે પરિણમન થાય છે એ બહાર પર્યાયમાં થઈ રહ્યું છે, એ ક્ષણિક છે, એ સમયે એવી યોગ્યતા છે. એવી યોગ્યતા થવાનું કારણ એટલું જ છે કે પોતે પોતાના સ્વરૂપમાંથી બહાર આવ્યો છે એટલે એવી યોગ્યતા થાય છે. એટલે એ વખતે ઉપાદાન અશુદ્ધ છે અને એવી યોગ્યતા જીવની હોય છે ત્યારે એને રાગ દ્વેષ મોહના પરિણામ થાય છે, પણ એ કંઈ આત્માને લઈને નથી. જો આત્માને લઈને માનવામાં આવે તો પછી શું થાય? તો કે મિથ્યા ભ્રાંતિ એ આત્માનો ત્રિકાળ સ્વભાવ થઈ જાય. પણ એમ તો છે નહીં, સિદ્ધ ભગવાનને કંઈ કે મિથ્યા ભ્રાંતિ છે નહીં, એમને મિથ્યાત્વ છે નહીં. આત્માનો જો સ્વભાવ હોય તો સિદ્ધ ભગવાનને પણ એવું હોવું જોઈએ. એટલે એ સ્વભાવ નથી, મિથ્યાત્વ એ કંઈ આત્માનો સ્વભાવ નથી. એટલે એ મિથ્યાત્વ એ આત્માના કોઈ ગુણને કારણે નથી, એટલે એ આત્માને લઈને નથી. ગુરુદેવ આગળ વાત કરે છે કે આ તો ચૈતન્ય ચમત્કારની વાતો છે. ભગવાન તારો ચમત્કાર તું રાગ રહિત જ્ઞાનની ચમત્કારી પરિણતિમાં જણાય તે છે, એને તું સમજ કે તું ચૈતન્ય ચમત્કાર રૂપ છો. આત્મા પવિત્ર શુદ્ધ છે, એ પવિત્ર જ્ઞાનનું જ સ્વરૂપ છે. જ્ઞાન સ્વભાવી આત્મા છે, આત્મા એટલે જ્ઞાન ને જ્ઞાન એટલે આત્મા, અને એ જ એનો આધાર છે. કેમ કે જાણન ક્રિયા અને જ્ઞાન એકમેક છે. જાણવાની શ્રદ્ધાની આનંદની જે વિતરાગ પરિણતિ થાય એ આત્માથી જુદી નથી, એકમેક છે. તેથી સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં જ છે. બહુ સરસ રીતે સ્પષ્ટતા કરી દીધી છે. આગળ 389માં પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે કે ક્રોધાદી વિકારમાં, કર્મ કે નો કર્મમાં જ્ઞાન નથી, આત્મા નથી. ક્રોધાદીમાં પણ આત્મા નથી, કર્મમાં પણ નથી, નો કર્મમાં પણ નથી. જ્ઞાન તો જ્ઞાનમાં છે, જ્ઞાનમાં ક્રોધાદી નથી, જ્ઞાનમાં કર્મ નથી, જ્ઞાનમાં નો કર્મ નથી. તેમને પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીતતા છે, નથી એનું કારણ વધારે સ્પષ્ટ કરે છે કે બંને વચ્ચે, આ જે ક્રોધાદિક છે એની વચ્ચે અને આત્મા વચ્ચે અત્યંત સ્વરૂપ વિપરીતતા છે. બંનેના સ્વરૂપ જુદા છે. પેલું ચેતન છે અને આ તો પૂતગળના પરિણામ છે, જળ છે. પુણ્ય પાપના ભાવને અને આત્માને પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીતતા છે. તેવી જ રીતે કર્મને અને શરીરને પણ આત્મા સાથે પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીતતા છે. આત્માનું તો જાણન સ્વરૂપ છે, એ તો જ્ઞાન સ્વભાવી છે, અને આ ક્રોધાદિનું એનાથી વિરુદ્ધ જળ સ્વરૂપ છે. કર્મ શરીર વગેરેનું એ જળ સ્વરૂપ છે, એ ચેતન સ્વરૂપ નથી. તેથી આત્મામાં એવા રંગરાગના ભાવ છે જ નહીં. આગળ 380માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્માનું જ્ઞાન આનંદ સ્વરૂપ છે અને રાગાદી આશ્રવો જળ અને દુઃખ સ્વરૂપે છે. આત્મા આનંદ સ્વરૂપ છે, જ્યારે રાગ આદિ છે એ દુઃખ સ્વરૂપ છે. આ રીતે આત્મા અને આ રાગ આદિ આશ્રવો એમને અત્યંત સ્વરૂપ વિપરીતતા છે. તેથી બંનેને પરમાર્થભૂત આધાર આદેશ સંબંધ નથી. હવે અહીંયા પરમાર્થભૂત આધાર આદેશ સંબંધ નથી એ વાત કરી ત્યારે ગુરુદેવ કહે છે કે એમાંથી કોઈ એમ અર્થ કરે કે પરમાર્થભૂત આધાર આદેશ સંબંધ નથી, પણ વ્યવહારથી તો એવો સંબંધ છે ને. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે ભાઈ, અસદભૂત વ્યવહાર નહીંથી એનું જ્ઞાન કરાવવા એવો સંબંધ કહેવામાં આવે છે. અસદભૂત વ્યવહાર, વ્યવહાર પણ કેવો અસદભૂત, જે નથી, જે નથી અને માત્ર ઉપચાર કરીને કહેવામાં આવે છે ત્યારે કહેવાય કે જીવના આ રાગ દ્વેષના ભાવ છે. એ ખરેખર અસદભુત વ્યવહાર નયનું કથન છે. ખરેખર એ જીવના નથી. જો જીવના હોય તો જીવની સાથે હંમેશા કાયમ રહેવા જોઈએ, પણ સિદ્ધ અવસ્થામાં તો એ હોતા નથી. એટલે એ કહેવામાં આવે છે તો એ અસદભુત વ્યવહાર નયથી કહેવામાં આવે છે. સંસાર અવસ્થામાં જીવને એવા ભાવ હોય છે અને એ પણ ક્ષણિક હોય છે, અને એનું કારણ જીવનો કોઈ સ્વભાવ નથી, જીવમાં એવો કોઈ ગુણ નથી, આત્મામાં એવો કોઈ ગુણ નથી, પણ એનું કારણ એ પોતે પોતાના શુદ્ધ સ્વભાવને છોડી અને બહાર આવે છે અને પરનું લક્ષ્ય કરે છે, તેથી થાય છે. એટલે જ્યાં જેમ વસ્તુ હોય એમ સમજવી જોઈએ ને. વળી એક પ્રશ્ન લીધો છે કે કર્મકાંડથી જ્ઞાનકાંડ થાય એવું પ્રવચનસારમાં આવે છે ને? ભાઈ, પ્રવચનસારમાં જે કથન આવે છે એ જ્ઞાન પ્રધાન કથન હોય છે. અહીંયા આ દ્રષ્ટિ પ્રધાન ગ્રંથમાં દ્રષ્ટિ પ્રધાન કથન કરવામાં આવ્યા હોય અને ત્યાં જે અપેક્ષા હોય એને સમજવી પણ જોઈએ ને. ગુરુદેવ કહે છે કે હા આવે છે, પણ એ કઈ અપેક્ષા એ કથન છે એ જાણવું જોઈએ ને. શાસ્ત્રમાં એક બાજુ હા પાડે અને બીજી બાજુ ના પાડે તો એનો અર્થ શું તે સમજવું જોઈએ ને. જૈન દર્શન તો બધા કથનને એની અપેક્ષા સાથે સમજે છે. અનેકાંત એ જૈન દર્શનનું લક્ષણ છે. શ્યાદવાદથી કથનો કરવામાં આવે છે અને એના અર્થ પણ સમજવામાં આવે છે. એટલે શાસ્ત્રમાં કોઈ પણ કથન કઈ અપેક્ષાએ કરવામાં આવ્યું છે એ બરાબર સમજવું જોઈએ. શાસ્ત્રમાં કયા નયનું એ વચન છે, કયા નયનું એ કથન છે તે યથાર્થ જાણી તેનો ભાવ યથાર્થ સમજવો જોઈએ. કર્મકાંડથી જ્ઞાનકાંડ થાય એ વ્યવહાર નયનું કથન છે, અને એ પણ કેવો વ્યવહાર નય, અસદભૂત વ્યવહાર નયનું કથન છે, અને તે ઉપચાર છે. જ્યારે અહીંયા કહે છે કે ક્રિયાકાંડ અને જ્ઞાનકાંડ વચ્ચે પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીતતા છે અને આ નિશ્ચય નય છે અને તે યથાર્થ છે, સત્યાર્થ છે. 381 માં પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં આગળ વાત સમજાવતા કહે છે કે જાણન ક્રિયા ધર્મની ક્રિયા છે. જાણન ક્રિયા એટલે જ્ઞાન, એટલે જ્ઞાન છે, અને જ્ઞાન સ્વભાવે થવું એ જ જાણન ક્રિયા છે. પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને એનું જ્ઞાન કરવું એને જાણન ક્રિયા કહી છે. પરનું લક્ષ્ય કરવાની વાત નથી એમાં. સ્વરૂપનું લક્ષ્ય કરવું અને જ્ઞાન સ્વભાવે પરિણમવું એ જાણન ક્રિયા છે, એ જ ધર્મની ક્રિયા છે. અને રાગની રૂચિરૂપ જે ક્રોધાદિ ક્રિયા થાય તે આત્માના સ્વભાવથી વિરુદ્ધ સ્વભાવવાળી હોવાથી એ અધર્મની ક્રિયા છે. એક ક્ષમા આદિના પરિણમન સ્વરૂપ છે અને બીજી ક્રોધાદિના પરિણમન સ્વરૂપ છે. જાણન ક્રિયા અને ક્રોધાદિકની ક્રિયા એ બંને ભિન્ન ભિન્ન પ્રકારની છે. એક ધર્મની ક્રિયા છે અને બીજી અધર્મની ક્રિયા છે. અનાદિથી રાગ સાથે એકત્વની ક્રિયા છે તે ક્રોધાદિ ક્રિયા છે, અને સ્વભાવ સાથે જે એકત્વ થયું તે જાણન ક્રિયા એ સમ્યક દર્શનની ક્રિયા છે, એ આનંદની ક્રિયા છે, એ શુદ્ધતાની ક્રિયા છે, એ સ્વરૂપની રચનારૂપ વીર્યની ક્રિયા છે, અને તે ધર્મ છે. ગુરુદેવ કહે છે કે બાપુ આવો નિર્ણય તો કર, હજી તને અનુભવ નથી થયો પણ આવો પહેલા તું નિર્ણય તો કર, દ્રવ્ય શ્રુતના અભ્યાસ દ્વારા આ વાતનો નિર્ણય તો કર. આ અંતરની વાતો છે, બહારના ક્રિયાકાંડથી મળે એવી આ ચીજ નથી. ભાઈ આ નિર્ણય કરવાના ટાણા છે, હવે આ સમય તારો પાક્યો છે, તું હવે આવો નિર્ણય કર. મનુષ્યની ગતિ કઈ વારે વારે મળતી નથી. 2000 સાગરોપમનો ત્રસકાળ, ત્રસકાળ એટલે બે ઇન્દ્રિયથી માંડી અને સંઘની પચેન્દ્રિયની જે પર્યાયો છે એને આપણે ત્રસ પર્યાય કહીએ છીએ. આવી ત્રસ પર્યાય નો સમય કેટલો હોય છે? તો કે જ્યારે જીવ એ બે ઇન્દ્રિય થાય એટલે ત્રસ થયો, ત્યારથી પછી એની પર્યાયો બદલાય અને એ તિરેચમાં જાય, દેવમાં જાય, નારકીમાં જાય, મનુષ્ય થાય, આવું બધું ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, જાત જાતનું એવું ભ્રમણ થયા કરે, એવા ભવના ભ્રમણ કર્યા કરે. પણ એમાં સૌથી ઓછા ભવ એને મનુષ્યના થાય છે, સૌથી વધુ ભવ એને તિરેન્દ્રના થાય છે. હવે આવું 2000 સાગરોપમના કાળ સુધી ચાલે તો એમાં માત્ર 24 ભવ મનુષ્યના થાય છે. અને એટલા કાળ સુધીમાં જો જીવ એ મુક્તિને પ્રાપ્ત નથી કરી લેતો, એટલે કે મોક્ષને પ્રાપ્ત નથી કરી લેતો, એટલે કે સિદ્ધ પર્યાયને પ્રગટ નથી કરતો, તો પછી એ પાછો એ નિગોદમાં ચાલ્યો જાય છે, ઇતર નિગોદમાં ચાલ્યો જાય છે. એટલે 2000 સાગરોપમનો કાળ કંઈ નાનો કાળ નથી, ઘણો લાંબો કાળ છે. છતાંય એમાં મનુષ્યના ભાવ તો 24 જ મળે છે. એટલે જ્યારે મનુષ્યનો ભાવ મળ્યો હોય ત્યારે જ ખરેખર સાચી સમજ અને પુરુષાર્થ થઈ શકે છે. સમ્યક દર્શન તો ચારે ગતિમાં થાય છે, સંગની, પચેન્દ્રિયને સમ્યક દર્શન તો થાય, પણ પછીનો પુરુષાર્થ જે છે, મોક્ષ માર્ગનો પુરુષાર્થ, એ મનુષ્યના ભાવમાં જ થાય છે. હવે અહીંયા સમ્યક દર્શનના એ ઠેકાણા નથી, તો પછી એ મોક્ષનો પુરુષાર્થ ક્યાંથી કરશે? એટલે ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, મનુષ્યના ભાવમાં તને સાચી સમજ મળી છે, તને બધા અનુકૂળ સંયોગો મળ્યા છે, હવે તું શા માટે પ્રમાદ કરી રહ્યો છે? આટલા બધા સંયોગો મળવા, આટલી બધી સાચી સમજ મળવી, આ બધી અનુકૂળતાઓ મળવી, આ ઘણું દુર્લભ છે, અતિ 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 દુર્લભ છે. મનુષ્યો તો ઘણા થાય છે, પણ કેટલા મનુષ્યોને આ વાત ગળે ઉતરે છે, કેટલા મનુષ્યોને આ વાત સાંભળવા મળે છે, એનો વિચાર કરવાનો છે. આપણને વર્તમાનમાં આ જે કંઈ મળ્યું છે તે અમથું મળ્યું નથી, એ મફતમાં નથી મળ્યું. પૂર્વે ખૂબ પુરુષાર્થ કર્યો છે, એવા પુણ્ય કર્યા છે, પુણ્યાનુબંધી પુણ્ય કર્યા છે, માટે આ મળ્યું છે. અને એ હવે મળ્યું છે તો એને એળે જવા દઈશું કે સાચો નિર્ણય કરીને, દ્રવ્ય સ્રોતનો અભ્યાસ કરીને એવું ભાવસૂત પ્રગટ કરીશું? એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, હવે આ નિર્ણય કરવાના ટાણા છે, હવે આ સમય તારો પાકી ગયો છે, તું હવે બરાબર એવો યથાર્થ નિર્ણય કરી લે અને પછી એવું જ તું ભાવસ્રોત દ્વારા પ્રગટ કર, એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય તને, એમ ગુરુદેવ ઈચ્છે છે. ગુરુદેવે 45-45 વર્ષ સુધી આ જ ભાવ ભાવ્યો છે, અને બધા જીવો પ્રત્યે એવો જ ભાવ એમને હતો કે બધા સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે. એટલે એમના પ્રવચનમાં આ વાત તો દરેક વખતે આવે છે, કોઈ પણ અધિકાર હોય, કોઈ પણ વાત ચાલતી હોય, એમાં એની સાથે સમ્યક દર્શન પ્રગટ કરવાની વાત તો ગુરુદેવ હંમેશા કહે છે. અને વારંવાર એ યાદ અપાવ્યું છે કે મનુષ્ય ભાવ એળે ન જાય એ માટે જાગૃતિ રાખવાની જરૂર છે, ખૂબ પુરુષાર્થ કરવાની જરૂર છે. અહીંયા 382માં પાના ઉપર આગળ સમજાવતા કહે છે કે જુઓ, પહેલા એમ કહ્યું હતું કે ક્રોધાદિ ક્રિયા અને જાણન ક્રિયા એ બે વસ્તુ ભિન્ન છે, એક વસ્તુ બીજામાં નથી, કારણ કે બંનેના પ્રદેશ ભિન્ન છે, માટે તેમની સત્તા ભિન્ન છે, તેથી એકબીજામાં એમને આધાર આદેશ સંબંધ પણ નથી. હવે કહે છે કે બંનેને અત્યંત સ્વરૂપ વિપરીતતા છે અને તે કારણે બંને ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે, ભિન્ન ભિન્ન સ્વભાવે રહ્યા છે, અને તે રીતે બંનેના સ્વભાવો ભિન્ન ભિન્ન હોવાથી વસ્તુઓ ભિન્ન જ છે. આશ્રવની રૂચિવાળા ક્રોધાદિના પરિણામ અને આત્માના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ બંને તદ્દન ભિન્ન વસ્તુઓ છે. અને હવે છેલ્લે સરવાળો કહે છે કે આ રીતે જ્ઞાનને અને ક્રોધાદિકને આધાર આધેયપણું નથી. ક્રોધાદિક એટલે એ અજ્ઞાન ભાવ છે, એટલે જ્ઞાનને અને એવા અજ્ઞાનને આધાર આધેયપણું નથી. રાગની રૂચિનું પરિણમન એ અજ્ઞાન છે કે અજ્ઞાન ભાવ છે, એમાં જ્ઞાન નથી અને રાગમાં જ્ઞાનનું કિરણ નથી. જેમ સૂર્યનું કિરણ સહેજ સફેદ હોય, તેમ ભગવાન આત્માનું કિરણ પરિણમન જ્ઞાન અને આનંદમય હોય એ રાગમય ન હોય. રાગ તો અજ્ઞાનમય છે, એ અજ્ઞાન છે, એ અંધકાર છે. આવું મનુષ્યપણું મળ્યું હોય અને આ વાત ન સમજે તો પછી ઢોરના અવતારમાં અને મનુષ્યના અવતારમાં કાંઈ ફેર છે? કાંઈ ફેર નથી. આગળ પાના નંબર 383 ઉપર ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે આત્મપરિણતિને અને રાગની દશાને આધાર આધેયપણું નથી. આચાર્ય દેવે ભેદ વિજ્ઞાનની પરમ અદભુત વાત કરી છે. એને જ્ઞાનમાં ધારણામાં તો લે કે વસ્તુ આવી છે. ગુરુદેવ આપણને એમ કહે છે કે આ વાતને, આ ભેદ જ્ઞાનની વાત છે કે આત્મપરિણતિ અને રાગ એ બંને ને કોઈ સંબંધ નથી, એને આધાર આધેયપણું નથી, એકબીજા વચ્ચે એવો સંબંધ નથી. એ ખૂબ સમજાવ્યું છે. હવે આ વાત જે છે એને તું ધારણા જ્ઞાનમાં તો લે, જી એને તું એનો નિર્ણય તો કર, એને સમજીને નિર્ણય તો કર કે વસ્તુ આવી છે. તું ધાર તો ખરો કે રાગની ક્રિયાને અને આત્માની ક્રિયાને પરસ્પર ભિન્નતા છે, બંનેનો સ્વભાવ ભિન્ન છે, બંને ના સ્વરૂપ વિપરીત છે, બંનેની સત્તા જુદી છે, બંનેના પ્રદેશો જુદા છે. આ વાતનો તું નિર્ણય તો કર ભાઈ, એની ધારણામાં તો લે. હવે આગળ જે વિશેષ સમજ આપવામાં આવી છે ને આકાશનું ઉદાહરણ લઈને, તેને પણ અહીંયા ગુરુદેવ સમજાવે છે. આકાશના ઉદાહરણ લઈને જે ટીકામાં વાત કરવામાં આવી છે એને પહેલા આપણે વાંચીએ ને પછી એને સમજીએ. જ્યારે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને આકાશનો આધાર આધેયભાવ વિચારવામાં આવે, ત્યારે આકાશને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી, અર્થાંત અન્ય દ્રવ્યોમાં સ્થાપવાનું અશક્ય હોવાથી, બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી, ઉત્પન્ન થતી નથી, અને તે નહીં પ્રભવતા એક આકાશ જ એક આકાશમાં જ પ્રતિષ્ઠિત છે એમ બરાબર સમજી જવાય છે. અને તેથી એવું સમજી જનારને બીજા એટલે પર આધાર આધેયપણું ભાસતું નથી, બીજા સાથે આધાર આધેયપણું ભાસતું નથી. આ વાતને ગુરુદેવ વધારે સારી રીતે અહીંયા સમજાવે છે પાના નંબર 384 ઉપર કે જુઓ, જ્ઞાનમાં એક આકાશને જ લક્ષ્યમાં લઈ વિચાર કરવામાં આવે તો આકાશનો આધાર કોઈ બીજી ચીજ ભાસતી નથી. આકાશનો આધાર બીજી કોઈ ચીજ હોઈ શકે નહીં. એનો અર્થ શું? તો કે બીજા આધારની અપેક્ષા એને હોય નહીં. આકાશને બીજા આધારની અપેક્ષા એ બુદ્ધિમાં બેસતી નથી, મગજમાં એ વાત બેસે એમ નથી કે આકાશને વળી બીજાના આધારની જરૂર હોય. બીજા આધારની અપેક્ષા ઉદ્ભવતી નથી, એ વાત જ ઠરી જાય છે. સર્વવ્યાપક આકાશને વળી કોનો આધાર? સર્વવ્યાપક આકાશને કોઈ આધારની જરૂર જ નથી, એને પોતાનો જ આધાર છે. આકાશ પોતે જ આધાર અને પોતે જ આધેય એમ સ્પષ્ટ સમજી જવાય છે. ખરેખર દ્રવ્યોને આધાર કોણ? દરેક દ્રવ્ય નિશ્ચયથી પોતે પોતાના જ આધારે છે. દરેક દ્રવ્યને પોતાનું પરિણમન છે અને પોતાના પ્રદેશો છે, એ પોતે પોતાના આધારે છે. દરેક દ્રવ્યને નિશ્ચયથી પોતાને પોતાનો જ આધાર છે. એના પ્રદેશો છે, એ પ્રદેશો એ પોતાના કારણે, પોતાના ગુણને કારણે, પોતાના સ્વભાવને કારણે એ રૂપે રહ્યા છે, એના ગુણો પણ એમાં એ પ્રદેશમાં એ રીતે રહ્યા છે, એના ગુણો પણ બદલાતા નથી, એના પ્રદેશમાં પણ કોઈ ફેરફાર થતો નથી, એને બીજા કોઈનો આધાર નથી, એ પોતે પોતાના આધારે જ રહ્યું છે. દરેક દ્રવ્ય એના પ્રદેશો એ હોવા પણ છે, એ સત્તા રૂપે છે, એટલે દરેક દ્રવ્ય પોતે પોતાના જ આધારે છે, બીજાના આધારે નથી. આકાશમાં જે દ્રવ્યો રહ્યા છે તેમને આકાશનો આધાર નથી, અને એમને આકાશનો આધાર કહેવો એ તો નિમિત્તની અપેક્ષાથી કથન છે. વાસ્તવિક આધાર તો કોઈ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્ય છે જ નહીં. અવગાહન આપે છે ને એટલે એમ કહેવાય કે આકાશમાં રહ્યા છે, પણ કે આકાશ એને એને આધાર આપે છે એમ નથી, અવગાહન આપે છે એટલે નિમિત્તથી એમ કહેવામાં આવે. દરેક દ્રવ્ય પોતે પોતાના આધારે છે, એની સ્વતંત્ર સત્તા છે. દરેક દ્રવ્ય પોતે પોતાની સત્તામાં રહ્યું છે, પોતાના સ્વભાવમાં રહ્યું છે, પોતાના પ્રદેશમાં રહ્યું છે, પોતાના ગુણોમાં રહ્યું છે, એને કોઈની અપેક્ષા જ નથી, એટલે કોઈનો આધાર એને શા માટે હોય. બહુ શાંતિથી આ વાતને વિચારવા જેવી છે કે બીજાને કોઈ અન્યનો આધાર શા માટે આપણે વિચારીએ છીએ, એવું વિચાર કરવાની જરૂર જ નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર રીતે પોતે પોતાના દ્રવ્ય ગુણ પર્યાય સહિત એ પ્રેરણમન કરી રહ્યું છે, એમાં આપણે બીજા દ્રવ્યના ગુણ કે પર્યાયને એમાં ભેગા કરવાની જરૂર શું છે? આપણે શા માટે એ બે દ્રવ્યોને એવી રીતે ભેગા કરવાના વિકલ્પોમાં રાચી રહ્યા છીએ? એ નરી મૂર્ખાઈ સિવાય બીજું શું છે? દ્રવ્યની સ્વતંત્રતાનો સ્વીકાર કેમ આપણે નથી કરતા? દ્રવ્યના સ્વતંત્ર પરિણમનનો કેમ આપણે સ્વીકાર નથી કરતા? દ્રવ્યના સ્વતંત્ર આધારનો કેમ આપણે સ્વીકાર નથી કરતા? દ્રવ્યને શા માટે બીજાનો આધાર જોઈએ? પોતે પોતાની રૂપે રહ્યું છે તો રહ્યું છે, અવિનાશી છે. અવિનાશી કહીએ છીએ એનો અર્થ જ એ થાય છે કે એની સત્તા છે, એ સત્તામાં રહ્યું છે, અને રહ્યું છે તો પછી એને એને બીજાની શા માટે કોઈ અપેક્ષા હોય? જો આ વાત મગજમાં આવી જાય, આ વાત ઉપર વધારે વિચાર થાય અને આ વાત બેસે, તો પછી સ્પષ્ટ થઈ જાય છે કે આ રાગ હોય કે દ્વેષ હોય કે ક્રોધ હોય કે માન હોય કે માયા હોય કે લોભ હોય, આ કોઈ ભાવ હોય કે પછી આ શરીર હોય કે આ બહારના પદાર્થો હોય, એ બધા આવા ભગવાન આત્માથી ભિન્ન છે, જુદા છે, એને કોઈ સાથે સંબંધ નથી. ભગવાન આત્માને એની કોઈની સાથે સંબંધ હોઈ શકે નહીં. એ એકબીજાના કાર્યો પણ કરતા જ નથી. આ શરીરના કાર્યો હું કરું ને, પરના કાર્યો હું કરું ને, આ મને મળે ને, આ બધી વાત ક્યાં રહી? કર્મ કર્મમાં રહ્યું, કર્મના ઉદયો ત્યાં રહ્યા, બહારમાં રહ્યા, આત્મામાં ક્યાં એ કંઈ આવે છે? આ વાત બહુ સ્પષ્ટ થઈ જાય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું શું કરે અને ક્યાં એનો આધાર છે, આટલી જ વાત સમજવાની છે. એના ઉપર ખૂબ વિચાર કરવાનો છે. મહાપુરુષોએ આ વાત સમજાવવા માટે જુદી જુદી રીતે આપણને દ્રષ્ટાંતો આપીને અને જુદી જુદી રીતે સિદ્ધાંતો દ્વારા સમજાવ્યું છે, ઘણું સમજાવ્યું છે, ઘણી કૃપા કરી છે, ઘણું કંઈ કરુણા કરી છે, અને એ કરુણાને લીધે આપણને આ બધું પ્રાપ્ત થયું છે. એમની કરુણાને લીધે આપણને આવા શાસ્ત્રો પ્રાપ્ત થયા છે. હવે આપણે એનો અભ્યાસ નહીં કરીએ તો કોણ કરશે? આપણે માટે તો આ બધું લખાયું છે, આપણે માટે તો આ બધું કહેવાયું છે. એને આપણે નહીં વિચારીએ, આપણે એનો અભ્યાસ નહીં કરીએ તો એ બીજું કોણ કરવાનું છે? જે આ લખી ગયા છે એ તો પામી ગયા છે, એમણે કંઈ પોતાને માટે નથી લખ્યું, એ કરુણા કરીને આપણે માટે લખ્યું છે. અહીંયા કહે છે કે સર્વવ્યાપી આકાશને કોઈ અન્ય આધાર ભાસતો નહીં હોવાથી આકાશ જ આકાશમાં રહ્યું છે, આકાશ જ આકાશમાં પ્રતિષ્ઠિત છે એમ બરાબર સમજી જવાય છે. આકાશનો આધાર આકાશ જ છે, બીજું કોઈ નથી. ને આવું સમજી જનારને કોઈ પર આધાર અને આકાશ આધે એમ પર આધાર આધાય પણ ભાસતું નથી. આ રીતે દ્રષ્ટાંત દ્વારા આચાર્ય ભગવાને બહુ સરસ વાત કરી, સિદ્ધાંત સમજાવી દીધો. અને એ સિદ્ધાંત શું છે એ હવે આગળ કહે છે છેલ્લા પેરેગ્રાફમાં, કે જેમ જ્ઞાનમાં આકાશને લક્ષમાં લેતા આકાશનો બીજો કોઈ આધાર દેખાતો નથી, એમ બુદ્ધિમાં જ્ઞાનને વિચારતા જ્ઞાનને કોઈ બીજી ચીજનો આધાર છે એમ દેખાતું નથી. જ્ઞાનને બીજી કોઈ ચીજનો આધાર હોય એમ લાગતું નથી. જ્ઞાન જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે, અર્થાંત આત્મા આત્મામાં જ છે, કોઈ અન્ય દ્રવ્યમાં નથી, બીજા દ્રવ્યનો જ્ઞાનને આધાર નથી, એટલે કે આત્માને આધાર નથી. આત્મા શરીરમાં કે રાગમાં નથી, આત્મા શરીર કે રાગના આધારે નથી. આત્મા એકલા જ્ઞાનના પરિણમનમાં કે જે આત્માનું સ્વરૂપ છે એમાં જ એ છે અને એ જ એનો આધાર છે. રાગ આધાર અને આત્મા આધેય એમ બિલકુલ નથી. એકવાર તું આવું શ્રદ્ધાન કર એમ ગુરુદેવ કહે છે. કે છે કે રાગમાં ક્રોધાદિમાં ક્રોધાદિ છે, આત્મામાં એ નથી. આવું હું શ્રદ્ધાન કરીશ અને આત્મા આત્મામાં જ છે, જ્ઞાન જ્ઞાનમાં જ છે, ઉપયોગ ઉપયોગમાં જ છે એમ કરી અને રાગાદિથી ભિન્ન પડીશ તો અંદર સ્વરૂપમાં જવાશે. અને આ વાતને સમજાવીના બાકી શુભ ભાવને કારણે ગમે તે કરે, મંદિરો બંધાવે, દયા પાળે, બધું કરે, પણ એથી કંઈ એ સ્વરૂપમાં જશે નહીં. અને જ્યાં સુધી સ્વરૂપમાં જતો નથી ત્યાં સુધી સમ્યક દર્શન વિના એને ભવના ભમણ જ થવાના છે, બીજું કાંઈ થવાનું નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વરતે જયતે પ્રણમો પદ તે વરતે જયતે